એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક ખરેખર ખાસ પુસ્તક વિશે વાત કરવાના છીએ, હુઆસુ કૃત સ્ટે ટ્રુ.
હા, નમસ્કાર. સ્ટે ટ્રુ 2022માં પ્રકાશિત થયો અને એમ કે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું. એને 2023માં પુલિત્ઝર પુરસ્કાર મળ્યો સંસ્મરણ માટે,
અને 2022માં નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ પણ. એટલે આ કંઈ નાની સુની સિદ્ધિ નથી.
બિલકુલ નથી. અને લેખક હુઆસુ પોતે પણ એક જાણીતા નામ છે, અમેરિકન લેખક, શિક્ષણ સાથે જોડાયેલા સાંસ્કૃતિક વિવેચક.
હા, મેં વાંચ્યું છે કે તેઓ ધ ન્યૂયોર્કરના સ્ટાફ લેખક છે અને બાર્ડ કોલેજમાં પ્રોફેસર પણ.
બરાબર. તેમની લખવાની એક આગવી શૈલી છે, ઊંડાણપૂર્વક લખે છે.
સ્ટે ટ્રુ વિશે એમ કહેવાય છે કે એ એક મિત્રતાની વાર્તા છે, પણ સામાન્ય મિત્રતાની વાર્તા નથી.
ના, જરાય નહીં. શરૂઆતમાં લાગે કે બે સાવ અલગ દુનિયાના યુવાનોની મિત્રતા છે, અણધારી, કદાચ અસંભવિત પણ.
અને પછી એ સંબંધ અચાનક તૂટી જાય છે એક હિંસક ઘટનાથી.
હા, પણ પુસ્તક માત્ર એ દુર્ઘટના વિશે નથી. એ તો એક કેન્દ્રબિંદુ છે, પણ એની આસપાસ લેખક સ્મૃતિ, ઓળખ, શોક, આ બધા પર બહુ ગહન રીતે વિચારે છે.
મતલબ આપણે આપણી જાતને કેવી રીતે બનાવીએ છીએ, ખાસ કરીને યુવાનીમાં. એ સમયના સંગીત, કપડાં, વિચારો.
બરાબર. એ બધું ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ આપણી ઓળખનો ભાગ બની જાય છે. આ પુસ્તક યુવાનીની જે તીવ્રતા હોય છે ને, એની નાજુકતા, એની ભોળપણ, એ બધું બહુ પ્રમાણિકતાથી પકડે છે.
એટલે આ કોઈ એક વ્યક્તિની વાર્તા નથી રહી જતી.
ના, એ સાર્વત્રિક બની જાય છે. સંબંધો કેવી રીતે બને, તૂટે, અને એની આપણા પર શું અસર થાય છે, આપણી ઓળખનું શું થાય જ્યારે કોઈ મહત્વની વ્યક્તિ અચાનક જતી રહે.
તો ચાલો આ સફર પર થોડા ઊંડા ઉતરીએ, હુઆસુના જીવન અને આ પુસ્તકના વિશ્વમાં.
ચોક્કસ. શરૂઆત કરીએ એમના બાળપણથી. હુઆસુનો ઉછેર કેલિફોર્નિયાના ક્યુપરટીનોમાં થયો, સિલિકોન વેલીમાં જ.
ઓહ, એટલે ટેકનોલોજીનો માહોલ.
હા, પણ એમના માતા પિતા તાઇવાનથી આવેલા ઇમિગ્રન્ટ્સ, એટલે એમના અનુભવમાં શરૂઆતથી જ બે સંસ્કૃતિઓ હતી, એક તરફ અમેરિકા, બીજી તરફ તાઇવાનનો વારસો.
અને એમના પિતા સાથેનો સંબંધ એ આ પુસ્તકમાં મહત્વનો છે એમ મેં સાંભળ્યું છે.
હા, ખૂબ જ. અને એ સંબંધ જાળવવાની રીત પણ અનોખી હતી. એમના પિતા એન્જિનિયર હતા, કામ માટે લાંબો સમય તાઇવાન રહેતા.
તો સંપર્ક કેવી રીતે રાખતા? ત્યારે તો વિડીયો કોલ જેવું નહોતું.
ફેક્સ મશીનથી. એમના પિતા લેખો, પોતાના વિચારો, પુસ્તકો પરની ટિપ્પણીઓ, હાથથી લખેલી નોંધો, આ બધું હુઆને ફેક્સ કરતા.
ખરેખર ફેક્સથી? આ તો બહુ અલગ વાત છે.
હા, અને આ અનોખા સંવાદે હુઆમાં નાનપણથી જ સંચારને એમ કે કંઈક સાચવી રાખવાની, ગોઠવવાની ક્રિયા તરીકે જોવાની સમજ આપી. જાણે ક્યુરેશન કે આર્કાઇવિંગ,
જાણે સંબંધોનો પણ દસ્તાવેજ બનાવી રહ્યા હોય.
બરાબર. અને આ અનુભવ પાછળથી એમના લેખનમાં, સ્મૃતિ પ્રત્યેના એમના અભિગમમાં દેખાય છે. કિશોરાવસ્થામાં આવ્યા પછી હુઆએ પોતાની એક અલગ ઓળખ બનાવવાનું શરૂ કર્યું,
જે મોટાભાગના ટીનેજર્સ કરે છે.
હા, પણ કદાચ વધુ તીવ્રતાથી. એમણે મુખ્ય પ્રવાહથી વિરુદ્ધ જવાનું પસંદ કર્યું. ઇન્ડી રોક સંગીત, સ્કેટબોર્ડિંગ, ઝાઇન્સ.
ઝાઇન્સ એટલે પેલા હાથથી બનાવેલા નાના મેગેઝિન?
હા, એ જ. અને સાથે એક પ્રકારની કટાક્ષભરી અલિપ્તતા, જાણે દુનિયાથી થોડા દૂર રહીને જોતા હોય.
અને પોતાની જાતને શું નથી એના આધારે વ્યાખ્યાયિત કરવી.
બરાબર. હું પોપ્યુલર નથી, હું પ્રેપી નથી, હું મેઇનસ્ટ્રીમ સંગીત નથી સાંભળતો, વગેરે વગેરે. આ એક જાતનું રક્ષણાત્મક કવચ હતું.
અને આ કવચ પહેરીને તેઓ બર્કલે યુનિવર્સિટી ગયા, 1990ના દાયકાના મધ્યમાં.
હા, પૂરા આત્મવિશ્વાસ સાથે. બર્કલે ત્યારે પણ વિચારોનું કેન્દ્ર હતું. હુઆ અને એના મિત્રો પોતાની દુનિયામાં મસ્ત ઝાઇન્સ બનાવે, અજાણ્યા બેન્ડ્સ પર ચર્ચાઓ કરે,
અને મુખ્ય પ્રવાહના કોલેજ જીવનને, જેમ કે ફ્રેટર્નિટીઝને, તુચ્છ ગણે.
બરાબર. એમનું વિશ્વ બહુ સ્પષ્ટ હતું, અસલી વિરુદ્ધ નકલી, રસપ્રદ વિરુદ્ધ સામાન્ય.
અને આ અસલી દુનિયામાં એવા કોઈકનો પ્રવેશ થાય છે જેને તેઓ નકલી માને છે. કેન ઇશિદા.
એકદમ બરાબર. કેન ઇશિદા, જાપાનીઝ અમેરિકન ફ્રેટર્નિટીનો સભ્ય, ડેવ મેથ્યુઝ બેન્ડ અને પર્લ જામનો ફેન, એબ્રક્રોમ્બિયન ફિચના કપડાં પહેરે.
એટલે કે હુઆ અને એના મિત્રો જેની મજાક ઉડાવતા હતા એ બધું જ કેનમાં હતું.
હા, એટલે શરૂઆત તો સારી નહોતી. હુઆ એને શરૂઆતમાં બહુ ઉપર છલ્લો, સાંસ્કૃતિક રીતે છીછરો માનતો.
પણ પછી કંઈક બદલાયું.
હા, કારણ કે કેનમાં એક સાચી નિખાલસતા હતી. એ દેખાડો નહોતો કરતો.
અને હુઆના બૌદ્ધિક દેખાડાથી એ જરાય પ્રભાવિત પણ નહોતો.
એની આ સહજતા હતી ને, એણે ધીમે ધીમે હુઆના પેલા કવચને તોડવાનું શરૂ કર્યું.
એટલે મિત્રતા કોઈ મોટી ઘટનાથી નહીં, પણ નાની નાની ક્ષણોમાંથી જન્મે.
બરાબર. મોડી રાત્રે કેનની કારમાં ડ્રાઈવ પર જવું, કેમ્પસની બેન્ચ પર બેસીને સિગારેટ પીતા વાતો કરવી કલાકો સુધી. કેન હુઆના કૂલ દેખાવાના પ્રયત્નો પર હસી કાઢતો.
અને એનાથી હુઆને પોતાની જાત સાથે વધુ પ્રમાણિક થવા મજબૂર થવું પડ્યું હશે.
હા, તેમની મિત્રતા એકબીજાની દુનિયાને જાળવાનો પ્રયાસ બની. હુઆએ કેનને ઇન્ડી મ્યુઝિકને 8 ફિલ્મો બતાવી, તો કેને હુઆને શીખવાયું કે મેઇનસ્ટ્રીમ વસ્તુઓમાં પણ આનંદ હોઈ શકે છે.
મહત્વનું એ હતું કે કેનની સાથે હુઆને પેલી ક્યુરેટેડ ઓળખ જાળવવાની જરૂર ન પડી.
બરાબર. એ વધુ સહજ બની શક્યો, વધુ ખુલ્લો, પોતાની નબળાઈઓ પણ સ્વીકારી શક્યો. એ મિત્રતા એના માટે એક સુરક્ષિત જગ્યા બની ગઈ.
અને આ મિત્રતા ગાઢ બની, ભવિષ્યના સપનાઓ જોડાયા.
હા, એમણે પોતાના મિત્રોના ગ્રુપ સાથે ગ્રેજ્યુએશન પછી ક્રોસ કન્ટ્રી રોડ ટ્રીપનું પ્લાનિંગ કર્યું હતું. એકદમ યુવાનીનો ઉત્સાહ, આશાવાદ, બધું જ હતું એમાં.
જાણે એમની સામે આખી જિંદગી પડી હતી.
હા, પણ
પછી એ દુર્ઘટના બની.
દુર્ભાગ્ય. હા, જુલાઈ 1998 એમનું જુનિયર વર્ષ પૂરું થયું. એ પછી એક પાર્ટી પછી કેન પર કાર જેકિંગનો પ્રયાસ થયો અને એમાં એને ગોળી વાગી
અને એનું મૃત્યુ થયું.
હા,
આ તો ભયાનક કહેવાય. હુઆ માટે આ કેવો આઘાત હશે?
એણે હુઆની દુનિયાને ભાંગી નાખી. જીવન જે તર્કબદ્ધ લાગતું હતું એ અચાનક અર્થહીન, ક્રૂર બની ગયો. એ ઊંડા શોકમાં સરી પડ્યો. એના બધા બૌદ્ધિક વિચારો, એનો કટાક્ષ, બધું નકામું થઈ ગયું.
અને આ આઘાતમાંથી કંઈક બીજું શરૂ થયું.
હા, એ ઊંડા દુઃખ અને મૂંઝવણ વચ્ચે એને લખવાની તીવ્ર ઈચ્છા થઈ. એકદમ આદિમ કહી શકાય એવી.
લખવાની? શું લખવાનું?
કેન વિશે બધું. દરેક સ્મૃતિ, દરેક વાત, દરેક મજાક, જે કંઈ યાદ હતું એ બધું જેણે લખવાનું શરૂ કર્યું, પાગલની જેમ.
આ કોઈ સાહિત્ય સર્જન નહોતું?
ના, શરૂઆતમાં તો બિલકુલ નહીં. એ તો પોતાના મિત્રને ભૂંસાઈ જતો બચાવવાનો પ્રયાસ હતો, એને શબ્દોમાં જીવતો રાખવાનો પ્રયાસ, અને કદાચ પોતાની જાતને પણ ટકાવી રાખવાનો પ્રયાસ.
તો શું આપણે કહી શકીએ કે આ શોકમાંથી જ લેખક હુઆઈ હસીનો અસલી જન્મ થયો?
હા, એક રીતે તો કહી જ શકાય. આ એનો વાસ્તવિક બ્રેક થ્રુ હતો, અર્થહીનતામાંથી અર્થ શોધવાની મથામણ, જે વ્યક્ત ન થઈ શકે એને શબ્દો આપવાની કોશિશ, સ્મૃતિને સન્માન આપવાની જરૂરિયાત. આ એના જીવનનો મુખ્ય પ્રોજેક્ટ બની ગયો.
અને સ્ટે ટ્રુ પુસ્તક એ આખી લાંબી પ્રક્રિયાનું 20 વર્ષ પછીનું પરિણામ છે.
બરાબર. પુસ્તક લખવા માટે એણે પોતાના જૂના ઝાઇન્સ, પત્રો, ડાયરીઓ, મિક્સટેપ્સ બધું ફરી જોયું. એણે સમજાયું કે કેનના મૃત્યુએ એને મૂળભૂત રીતે બદલી નાખ્યો હતો.
પેલો યુવાનીનો કટાક્ષ અને અહંકાર.
હા, એ ઓગળી ગયા હતા, અને એની જગ્યાએ વધુ સહાનુભૂતિ, વધુ ખુલ્લાપણું, જીવનની અનિશ્ચિતતાનો સ્વીકાર, આ બધું આવ્યું હતું.
તો પુસ્તક પ્રકાશિત કરવું એ જાણે કેનને આપેલી એક અંજલિ હતી.
હા, અને પોતાની જાતને આપેલું એક વચન પૂરું કરવા જેવું પણ. પોતાના અંગત શોકને એણે કલાનું રૂપ આપ્યું, અને એ ખાતરી કરી કે કેન ઇશિદામ માત્ર એક આંકડો કે હેડલાઇન બનીને ન રહી જાય,
પણ એક જીવંત, હસતા યુવાન તરીકે યાદ રહે.
બરાબર.
જેનું જીવન ટૂંકું હતું પણ એની અસર બહુ ઊંડી હતી.
આખી વાત ખૂબ જ હૃદયસ્પર્શી છે. આ અનુભવોએ હુઆના જીવન દર્શનને, એના મૂલ્યોને કેવી રીતે બદલ્યા હશે એના પર વાત કરીએ.
જરૂર. શરૂઆતમાં યુવાન હુઆનો દ્રષ્ટિકોણ કેવો હતો? કટાક્ષ, બૌદ્ધિક શ્રેષ્ઠતાની ભાવના. હા, અને ઓળખને ક્યુરેટ કરવાની વાત, જાણે કોઈ પ્રદર્શન ગોઠવતા હોઈએ.
બરાબર. સંગીત, ફિલ્મો, પુસ્તકોની પસંદગી એ જાણે તમારી ઓળખનું માપદંડ. આ એક જાતનું રક્ષણ કવચ હતું, દુનિયાથી અલગ દેખાવાની, કદાચ ચડિયાતા દેખાવાની કોશિશ.
પણ કેનની મિત્રતા અને પછી એના મૃત્યુએ આ કવચ તોડી નાખ્યું.
હા, એ આઘાત એટલો મોટો હતો કે બધી દિવાલો તૂટી ગઈ. વાસ્તવિક દુઃખ સામે પેલો કટાક્ષ, પેલી બૌદ્ધિકતા સાવ નકામી લાગી. એનો વિશ્વદૃષ્ટિકોણ જાણે જબરદસ્તી બદલાયો.
શું આવ્યું એની જગ્યાએ?
પ્રામાણિકતા આવી, પોતાની નબળાઈઓનો સ્વીકાર આવ્યો, જીવનની અસ્પષ્ટતા, એના અન્યાયનો સ્વીકાર આવ્યો. એ શીખ્યો કે જીવન કોઈ સીધી લીટીમાં નથી ચાલતું, અને સાચું જોડાણ એ પસંદ નાપસંદ પર નહીં પણ સહાનુભૂતિ પર ટકે છે.
પુસ્તકનું શીર્ષક છે સ્ટે ટ્રુ, સાચા રહો. આનો અર્થ પણ એના માટે બદલાયો હશે નહીં?
હા, બહુ રસપ્રદ રીતે બદલાયો. યુવાનીમાં સ્ટે ટ્રુ એના માટે પંક રોક સૂત્ર હતું. પોતાની ગેંગ પ્રત્યે, પોતાની સબકલ્ચર પ્રત્યે વફાદાર રહેવું.
મેઇન સ્ટ્રીમમાં ભળી ન જવું.
બરાબર. પણ પુખ્ત હોવા માટે જેણે આટલું બધું જોયું છે, ગુમાવ્યું છે, એના માટે આ પ્રશ્ન વધુ ઊંડો બન્યો. કોના પ્રત્યે સાચા રહેવું? ભૂતકાળની પોતાની જાત પ્રત્યે કે મૃત મિત્રની સ્મૃતિ પ્રત્યે?
કે પછી મિત્રની ગેરહાજરીમાં જે નવી વ્યક્તિ પોતે બન્યો છે એના પ્રત્યે?
બરાબર. આ એક સતત ચાલતી શોધ છે, એનો કોઈ સહેલો જવાબ નથી.
તો અંતે આ પુસ્તક દ્વારા એ કયા મૂલ્યો પર ભાર મૂકે છે?
મને લાગે છે કે ત્રણ મુખ્ય બાબતો છે. પહેલું, માનવીય જોડાણ. એ કોઈપણ ઓળખ કરતાં વધુ મહત્વનું છે. બીજું, જીવનની નાજુકતા, એનો સ્વીકાર. અને ત્રીજું, સ્મૃતિની જવાબદારી. જેમને ગુમાવ્યા છે તેમને યાદ રાખવાની આપણી ફરજ.
આખી યાત્રામાં એવા કયા મુખ્ય વળાંક આવ્યા જેણે બધું બદલી નાખ્યું? આપણે એવા ત્રણ મુખ્ય બિંદુઓ તારવી શકીએ?
ચોક્કસ. પહેલો વળાંક તો મને લાગે છે કેન ઈશિદાને મળવો જ હતો,
ભલે શરૂઆત ગમે તેવી રહી હોય.
હા, કારણ કે કેન એ બધી વસ્તુઓનું પ્રતીક હતો જેની સામે હુઆએ પોતાની ઓળખ ઊભી કરી હતી. કેનને મળવાથી હુઆને પોતાના બનાવેલા કિલ્લાની બહાર જોવાની ફરજ પડી,
અને કેનની નિખાલસતાએ એને પોતાના વિશે વિચારવા મજબૂર કર્યો.
બરાબર.
એમની મિત્રતા એ સહાનુભૂતિનો પાઠ બની, શીખવ્યું કે માણસને એની પસંદગીઓથી ન માપી શકાય, જોડાણ એનાથી ક્યાંય ઊંડું હોય છે.
એટલે કેનનું મળવું એ એના વિશ્વને મોટું કરનારું હતું.
બીજો વળાંક
એ તો સ્પષ્ટ જ છે.
હા, કેન ઈશિદાની હત્યા, જુલાઈ 1998. આ પુસ્તકની અને હુઆના જીવનની ધરી છે. એ માત્ર મિત્રનું મૃત્યુ નહોતું, એ હુઆની યુવાનીનો અંત હતો. દુનિયા તર્કબદ્ધ છે એ માન્યતાનો અંત હતો.
એક ક્રૂર, અર્થહીન ઘટના.
હા, અને એણે હુઆના બધા બૌદ્ધિક માળખા તોડી નાખ્યા. એની બધી થિયરીઓ, એનો કટાક્ષ, બધું જ શોક સામે નકામું સાબિત થયું.
અને એણે એના જીવનની દિશા બદલી નાખી.
બિલકુલ. એ હવે ખાલી બહારથી વિશ્લેષણ કરનારો ન રહી શક્યો. એને જીવનના મૂળભૂત પ્રશ્નો, મૃત્યુ, નુકસાન, સ્મૃતિ સાથે સીધો સંઘર્ષ કરવો પડ્યો.
અને ત્રીજો વળાંક?
ત્રીજો વળાંક એ ક્ષણ હતી જ્યારે કેનના મૃત્યુ પછી એ આઘાતમાં એણે લખવાનું શરૂ કર્યું. પેલી અનિવાર્ય જરૂરિયાતથી
દરેક વિગત લખી નાખવાની.
હા, આ કોઈ ઠંડો નિર્ણય નહોતો, એ એક આવેગ હતો.
આ ક્ષણ કેમ પરિવર્તનકારી હતી?
કારણ કે અહીં હુઆશ્યુ, સાંસ્કૃતિક વિવેચક હુઆશ્યુ, સંસ્મરણકાર બન્યો. લેખન એના માટે હવે બૌદ્ધિક કસરત નહોતી, એ અસ્તિત્વ ટકાવવાનું સાધન હતું, સ્મૃતિને સાચવવાનું, અર્થહીનતા સામે લડવાનું.
મૃત્યુ સામે શબ્દોનું હથિયાર.
બરાબર. અને આ શરૂઆતના શબ્દોના પ્રવાહે જ બે દાયકા પછી સ્ટે ટ્રુ જેવું પુસ્તક શક્ય બનાવ્યું. એ એના જીવનભરના કામની શરૂઆત હતી.
આ ત્રણેય વળાંકો ખરેખર મહત્વના છે. આ પુસ્તક અને હુઆની કથામાંથી આપણે સામાન્ય વાચકો પણ ઘણું શીખી શકીએ. કેટલાક માનવીય પાઠ, જેમ કે ઓળખ વિશે.
ચોક્કસ. એક મોટો પાઠ એ છે કે આપણી ઓળખ કોઈ પથ્થરની લકીર નથી, એ બદલાતી રહે છે, અને ખાસ કરીને આપણા સંબંધોથી ઘડાય છે.
આપણે એકલા નથી બનાવતા આપણી જાતને.
ના, આપણા પ્રિયજનો અને ખાસ કરીને જેઓ આપણાથી અલગ છે એ આપણને આકાર આપે છે, પડકારે છે, સમૃદ્ધ બનાવે છે. હુઆ અને કેનની મિત્રતા એનું ઉદાહરણ છે. સાચી સ્વશોધ ત્યારે થાય છે જ્યારે આપણે આપણાથી અલગ વિચારો માટે ખુલ્લા થઈએ.
અને બીજી એક વાત મને ગમી, રોજબરોજની સામાન્ય વસ્તુઓનું મહત્વ.
હા, એ બહુ સુંદર રીતે આવે છે. આજના ડિજિટલ જમાનામાં જ્યાં બધું વર્ચ્યુઅલ છે, ત્યાં આ પુસ્તક ભૌતિક વસ્તુઓની યાદ અપાવે છે. પેલી જૂની મિક્સ ટેપ્સ, ઝાઇન્સ, પત્રો, ફોટા,
જે તે વખતે કદાચ કચરો લાગ્યો હોય.
હા, પણ પાછળથી એ આપણા અંગત ઇતિહાસના ખજાના બની જાય છે. એ આપણને આપણો ભૂતકાળ સમજવામાં મદદ કરે છે. એમને સાચવવા એ જાણે આપણી સ્મૃતિને સાચવવા બરાબર છે.
શોખ વિશે પણ આ પુસ્તક અલગ વાત કરે છે. સામાન્ય સમજ કરતાં જુદી.
બરાબર. સમાજ આપણને કહે છે કે શોકમાંથી બહાર આવો, એને પાર પાડો. પણ આ પુસ્તક કહે છે કે ગહન નુકસાન પછી જીવન પહેલા જેવું રહેતું જ નથી.
એ તમારી સાથે રહે છે.
હા, શોક એ ભૂંસી નાખવાની નહીં પણ એકીકરણની પ્રક્રિયા છે. એ નુકસાન તમને બદલે છે. તમારી સહાનુભૂતિ, તમારી સમજણ, તમારી પ્રેમ કરવાની ક્ષમતા બધું પુનઃ આકાર પામે છે.
અને છેલ્લો પાઠ હુઆ અને કેનની મિત્રતામાંથી.
હા, પેલું સપાટીથી પર જોવાનો પાઠ. કપડાં, સંગીત, ગ્રુપ એ બધું બાહ્ય છે. એમની મિત્રતા બતાવે છે કે એનાથી પર જઈને ઊંડી માનવતાને શોધવી શક્ય છે.
આપણે કેટલી વાર લોકોને લેબલ મારી દઈએ છીએ
અને એમને ખરેખર જાણવાની તક ગુમાવી દઈએ છીએ. સાચું જોડાણ ત્યારે થાય જ્યારે આપણે આ સપાટીના ભેદભાવોથી ઉપર ઉઠીએ.
ખૂબ જ સરસ. હવે જો આપણે આ ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હોય? ચાલો ભાવનાત્મક સૂઝથી શરૂ કરીએ.
મારા માટે સૌથી ઊંડી ભાવનાત્મક સૂઝ એ હુવાની પાછળથી થયેલી પીડા છે. એને સમજાય છે કે એના યુવાનીના પૂર્વગ્રહો, એના બૌદ્ધિક અભિમાને એને કેનને ખરેખર પૂરેપૂરો ઓળખતા રોક્યો હતો.
અને આ અફસોસ ત્યારે વધુ ઘેરો બને જ્યારે વ્યક્તિ જતી રહે.
બરાબર. આપણે કેટલી વાર આવું કરીએ છીએ. પૂર્વગ્રહને કારણે કોઈને સાચા અર્થમાં જાણવાની તક ગુમાવી દઈએ છીએ અને પછી અફસોસ રહી જાય છે. મૃત્યુની અફરતા આ અફસોસને વધુ વજનદાર બનાવે છે.
સાચી વાત. અને બૌદ્ધિક રીતે આ પુસ્તક શું આપે છે?
બૌદ્ધિક રીતે આ પુસ્તક ઓથેન્ટિસિટી, એટલે કે ઓથેન્ટિસિટીની જે કલ્પના છે એના પર બહુ સરસ રીતે વાત કરે છે. હુઆ બતાવે છે કે અસરી હોવું એ કોઈ સ્થિર વસ્તુ નથી.
એ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે.
હા, વ્યક્તિગત અભિવ્યક્તિ, સમાજની અપેક્ષાઓ, સમયનો સંદર્ભ, આ બધા વચ્ચેની એક જટિલ વાટાઘાટ છે. આપણી ઓળખ કેવી રીતે બને છે એમાં સ્મૃતિ, આર્કાઇવિંગ અને આપણે આપણી વાર્તા કેવી રીતે કહીએ છીએ એ બધું કેટલું મહત્વનું છે એ આ પુસ્તક સમજાવે છે.
અને છેલ્લે એક સાર્વત્રિક પાઠ જે બધાને લાગુ પડે.
સૌથી મોટો સાર્વત્રિક પાઠ એ છે કે સાચી વૃદ્ધિ માટે પ્રામાણિક આત્મપરીક્ષણ જરૂરી છે. આપણી પોતાની ભૂલો, આપણા પૂર્વગ્રહો, આપણી મર્યાદાઓનો સામનો કરવો પડે.
હુવાનું પરિવર્તન એનું ઉદાહરણ.
હા, બરાબર. એના કઠોર યુવાન સ્વરૂપમાંથી વધુ સમજદાર, વધુ કરુણાશીલ વ્યક્તિ બનવું એ બતાવે છે કે આ શક્ય છે. વૃદ્ધિ ત્યારે થાય છે જ્યારે આપણી માન્યતાઓને નમ્રતાથી પડકારવામાં આવે, જ્યારે આપણે સ્વીકારીએ કે આપણી પાસે બધા જવાબો નથી.
ખૂબ જ સરસ રીતે તમે આખા પુસ્તકનો સાર અને એના પાઠ રજૂ કર્યા. સ્ટે ટ્રુ ખરેખર માત્ર મિત્રતાની વાર્તા નથી, પણ જીવન, નુકસાન અને સ્મૃતિનું ગીત છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. અને જતા પહેલાં એક વિચાર મૂકતો જાઉં છું. હુઆ હ્યુસને અફસોસ હતો કે એ કેનને પૂરો ન ઓળખી શક્યો. આપણે આપણા જીવનમાં કેટલા કેનને મળ્યા હોઈશું જેમને આપણે એમના દેખાવ કે પસંદગી પરથી માપી લીધા હોય અને અંદરના માણસને જોવાની તક જ ગુમાવી દીધી હોય. કદાચ વિચારવા જેવું ખરું.